તારીખ 30/12/1995ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા બાંધણીમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 2.
પરમાત્મા પણ કરે છે જ્ઞાનથી, એની એને ખબર છે, જ્ઞાન છે એ વાનગી છે એમ કેમ. વિભાવ જ્ઞાન છે, ઉલટું વિપરીત જ્ઞાન છે. માત્ર જ્ઞાનની વ્યાપકતા જ્ઞાનમાં છે, એથી બહાર તો કઈ જ્ઞાનની વ્યાપકતા તો નથી. દાસત્વ આમ તો વિનમ્રતાને સૂચવે છે, અલગ અલગ પ્રકાર છે. એક પ્રકાર એવો છે કે જે પોતાના ગુરુ પ્રત્યે દાસત્વ છે, એ દાસત્વનો પ્રકાર અલગ છે. ત્યાં સેવકપણાનો ભાવ છે. એક સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ છે, ત્યાં વિનમ્રતાનો ભાવ છે. વિનમ્રતા જેમ કે હું તો જ્ઞાનીનો દાસાનું દાસ છું, તો ત્યાં વિનમ્રતા લેવી છે. ગુરુ પ્રત્યે દાસત્વ છે, સેવક પણ જોઈએ. વિનમ્રતા તો બંનેમાં છે, ગુરુ પ્રત્યે છે એમાં સેવકપણાની મુખ્યતા છે. સેવકપણામાં તો શું, સેવા કરવાનો ભાવ મુખ્ય જ છે. અને સાનુકૂળ થવું, ગુરુને અનુકૂળ રહેવું, એ મુખ્ય છે. ગુરુ ભલે પરિચ્છાનુસારી હોય, પોતાનો પરિણામ શું જોઈએ છે, મુમુક્ષુનો પરિણામ શું, ગુરુના પરિણામનો પ્રશ્ન નથી. ગુરુ પરિચ્છાનુસારી છે એ ગુરુની સરળતા છે.
अपन तो कोई बात कर तन में हाँ कर दे, तो उसकी अनुकूलता का प्रतिकूलता का हमको कैसे पता चलेगा?
तो पता तो चल ही जाता है। એમાં પૂછવામાં આવે અને કહેવામાં આવે એમાં તો ફરક જ છે. કહો તો હાવ કરી દે, પૂછો તો ફરક પડે ને. અભિપ્રાય જાણવો જોઈએ, જાણવો જોઈએ. तो कृपाल देव ने लिखा है कि जो सत का रंग चढ़ावे हैं वही सत्संग. हमारे आत्मा पर क्या असर होती है उस पर से नाप निकलता है. हमारे परिणाम सुधरते हैं, हमारे परिणाम में हम आत्मा के प्रति जाते हैं, यहां से नाप निकालना है. क्योंकि आ प्रश्न थोड़ो मूंझवे छे एम लोकोने, કે અમારી શક્તિ નથી પરીક્ષા કરવાની કે સામા માણસનો સત્સંગ કરાય કે ન કરાય. અહીંથી પ્રશ્ન આવે છે. એટલા અમે હજી કાંઈ આગળ વધેલા નથી કે અમે સામા માણસનો સત્સંગ કરી શકીએ કે ન કરું. वो प्रश्न ऐसे आता है कि हमारे में शक्ति नहीं, योग्यता नहीं कि हम अगले की परीक्षा करें कि वो सत्संग योग्य है या सत्संग योग्य नहीं है. तो फिर हम कैसे निश्चय करें कि सत्संग करना कि नहीं करना, ये प्रश्न आता है. तो इसमें ऐसा है कि सामने वाले की परीक्षा करने का अपने को कोई जरूरत नहीं है. जरूरत हो है कि हमारे परिणाम किसके संग से आगे बढ़ते हैं, सुधरते हैं, उनको क्या असर पहुंचती है इस संग से, इससे पता चल जाता है कि हमको फायदा होता है या नुकसान होता है. फायदा होता है तो चालू रखो, नुकसान होता है तो छोड़ दो. सत्संग नहीं है, असत्संग है. अगर सत्संग में जाते हैं तो किस उद्देश्य से जाते हैं फिर? अगर हमारा उद्देश्य आत्मकल्याण का नहीं है तो सत्संग में जाना बेकार है. या अन्य हेतु से हम जाते हैं तो हमको हमारा जाना ही हमको ही नुकसानकारक है. ये आत्मकल्याण का विषय का चिंतन मनन करना चाहिए. जो विषय आत्मकल्याणकारी हो इसका चिंतन मनन चलना चाहिए, और बातों का नहीं. तो अब जहां जाते हो वहां कैसी कैसी बात चलती है क्या मालूम बोले. अपने को तो अपनी एक निष्ठा, एक लक्ष्य होना कि हमको हमारा आत्मकल्याण करना है, उसी बात पर हमारा ध्यान रहना चाहिए, लक्ष्य रहना चाहिए और उसी का हमें चिंतन मनन चलना चाहिए। जैसे कि सभी के प्रति दासत्व रहता हो तो कहीं भी हमारा बर्ताव है वो रफ नहीं होगा या उसमें कोई उद्धताई नहीं आएगी, उद्वेग नहीं आएगा। सामने वाले को उसका मन दुख हो ऐसा नहीं होगा, ये बात नहीं बनेगी। ये बात जरूरी बहुत है, इसलिए बहुत जरूरी है कि हमें आगे बढ़ने में अगर ऐसे परिणाम नहीं होते तो हमारे परिणाम आगे नहीं बढ़ते। और क्यों नहीं बढ़ता उसका पता भी हमको नहीं रहता, क्योंकि उसका हम कनेक्शन तो जोड़ नहीं सकते। जो योग्यता है वो स्वयं काम करती है। ज्ञानी होने वाला जीव एकदम आत्मार्थी हो जाता है, ज्ञान के साथ वो तो अव्वल नंबर का आत्मार्थी हो जाता है। काम एक आत्मार्थ नो बीजो नहीं मन रोग, मारू प्रयोजन सिवाय मारे कहीं આડી એવડી કોઈ વાત સાથે ક્યાંય રસ લેવો નથી। જ્ઞાન દશા એટલે હું કે પર્યાયમાં પરમાત્મા પધારે છે, ભગવાન પધારે છે, એ પર્યાય છે, તે હૃદય સિંહાસન છે। તો પરમાત્માને યોગ્ય તો શાસન હોવું જોઈએ ને, રાજા મહારાજા વેવાય આવે તો બધી સાફ સુથરી રાખીને ઘરને વ્યવસ્થિત કરવામાં આવે, આ તો પરમાત્મા પધારે એના પ્રમાણમાં ત્યાં બિરાજમાન કરવા છે, એની શુદ્ધિ તો પરમ પવિત્ર પદ છે। તો 254 પત્ર મેં લ્યા કૃપાલ દેવને, કે જે જ્ઞાની મેં પરમેશ્વર બુદ્ધિ આતી હૈ તો સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે છે। કેમ કે પરમ વિનય કરમ વિનય જ્ઞાન પણ થયો. ત્યાં એક નંબર નું આત્માર્થી પણ આવ્યું, પરમ યોગ્યતા આવી. કારણ કાર્ય જ્ઞાની પ્રત્યે પરમેશ્વર વૃદ્ધિ આવી એ કારણ છે, દાસત્વ એનું કાર્ય છે. એવા આ ચિત્તને પોતે પોતાના ચિત્તને નમસ્કાર કરે. એકેન્દ્રિય થી માંડીને પંચેન્દ્રિય પર્યંત કોઈ પણ જીવને મનથી વજનથી કાયાથી કૃતકારિતાને અનુમોદનાથી દુઃખ ન પહોંચે એવી કોમળ લાગણી મુમુક્ષુની ભૂમિકામાં ઉત્પન્ન થઈ જાય છે. હા આવે છે, આવે છે. જો પરિણામ દોષ હૈ તો દોષી અભિપ્રાય નહીં હૈ તો અભિપ્રાય કે ખિલાફ હોવા એસા દુઃખ હોના ચાહીએ, ખેદ હોના ચાહીએ, ઓર હો સકે તો ક્ષમા યાચના ભી કર લેની ચાહીએ. તો દોષ નિવૃત્ત હોતા હૈ. લેકિન આજ ભી કરે ફિર કલ કરે હમ કરતે હી રહે એ વાત તો નહીં હોવી ચાહીએ. દેખો આપણા દોષ આપણે પરિણામ સે બનતા હૈ, દૂસરો કે પરિણામ સે હમકો દોષ નહીં લગતા.
ભાવના કો ઠેસ ઉસકી પહોંચી,
ભાવના કો ઠેસ પહોંચી ઓર હમકો માલુમ પડ ગયા તો હમ સ્પષ્ટીકરણ દે દે તો બાત તો સાફ હો જાયગી, બાત તો નિકલ જાયગી. તો મૂળ મેં બાત સહી બાત તો એસી હૈ, ફિર ભી હમ તો ક્ષમા કી પ્રાર્થના કરેંગે तो ये जो पारदर्शकता आती है, ट्रांसपेरेंसी आती है, वो तो छिपी नहीं रहती। और अगला भी कोई आत्मा तो है, ऐसा बनना बहुत कम है। वो भी एक आत्मा है, जब उनको पता चलता है ये वाक्य वास्तव में हमारे प्रति उनको कोई कुछ नहीं है, तो निकल जाएगा। फिर भी नहीं निकले तो फिर हमारा कोई इसमें अपराध नहीं है, फिर हमारा कोई अपराध नहीं है। परमेश्वर बुद्धि આવી તો કેટલી વિનમ્રતા આવી, એમ કેવું છે? કેમ કે બધા પ્રાણીમાં મૂળ સ્વરૂપ તો આત્માનું જ છે। જે જ્ઞાની પુરુષનું મૂળ સ્વરૂપ છે એ સર્વ આત્માઓનું સ્વરૂપ છે। હા, જે એમનું દ્રવ જોયું, પરમાત્મા દ્રવ જોયું, તો એની અસર શું આવી? ત્યારે આ તો બધામાં એ જ છે। પર્યાય બુદ્ધિમાં જ તો ફરક પડી ગયો, ફરક પડી ગયો। એટલે જ જ્ઞાનીની ઓળખ્યા પછી આત્માની ઓળખાણ થાય છે। સિદ્ધિ કોઈને આત્માની ઓળખાણ નથી થતી। 213 માં લીધું એ પુરાણ પુરુષ તારા કરતા તો અમને જ્ઞાની વધારે સરળ લાગે છે। કેમ કે એને ઓળખ્યા વિના તારી ઓળખાણ કદી કોઈને થઈ નથી। આમને સામને કરે આપ લોગ એક દૂસરે કી ભાવના કો ટચ નહીં હો એસા રસ્તા આપ હી નિકાલો। फिर तो उसके भावना का प्रश्न नहीं होगा। जब वो इजाजत देता है कि आप निर्णय लो, हमें मंजूर है, तो उसने वो इजाजत बड़ा दिल से नहीं दिया।
नहीं, मन वचन का है कि कोई भी देखा तो किसी की भावना को कभी भी स्पर्श नहीं
करता। हम परिस्थिति की तुलना करके
जिसकी भावना को वृद्धि पर ज्यादा होने का कारण है। अगर ऐसा डिसीजन अगर अपन लेते हैं तो वो क्या कोई सलाह का पक्षपात या दार्शनिक होगा, भाव कमी होगा,
ऐसी बात नहीं, ऐसी बात नहीं। પરલક્ષ જ્ઞાન ને પહેચાન નહીં આતું ગાઢ જ્ઞાન હૈ, પરલક્ષ જ્ઞાન હૈ, ઉસમે ઉસ પ્રકાર કા ગુણ નહીં હૈ। સ્વલક્ષ જ્ઞાન હોતા હૈ, उसमें निर्मलता आती है। परलक्ष ज्ञान में निर्मलता नहीं, उघाड़ कितना भी हो, विशालता कितनी भी हो, लेकिन निर्मलता तो होनी चाहिए ना। ये क्वालिटी का से काम होता है, क्वांटिटी से काम नहीं होता, निर्मलता होनी चाहिए। जैसे बारीक चीज को उठाने में बारीक साधन चाहिए, एरुना शान साथ हीरो न पकड़ा, हीरा ने पकड़वा माटे हीरा ने समाणी जोईए। એમ નિર્મળ એવો પદાર્થ નાની પુરુષનો આત્મા કે પોતાનો આત્મા, એને પકડવા માટે નિર્મળતા જોઈએ। દ્રષ્ટિ જ્યાં સુધી મલિન હોય ત્યાં સુધી ન જ્ઞાનીની ઓળખાણ થાય ને આત્માની ઓળખાણ થાય। कब पहुंचेगी तुम स्पष्टीकरण नहीं देंगे, तब अगर हम स्पष्टीकरण देंगे तो इस वक्त हमारे परिणाम इस प्रकार से काम कर रहे हैं इसलिए ये समय अनुकूल नहीं है, अपन तो आवाज समझ से बैठेंगे ठेस नहीं पहुंचेंगे। तो उसको भावना ही नहीं है तो ठेस पहुंचने का सवाल नहीं पैदा होता, उसको लगे नहीं लगे वास्तविकता तो जो है सब है, उसकी समझ गैर समझ है तो वो जाने, जब उसकी भावना ही नहीं है तो उसको ठेस पहुंचने का सवाल नहीं, उसको उसके राग को ठेस पहुंचती है, उसके राग को अवश्य ठेस पहुंचती है कि उसको साथ में बैठने का रावज है, उसको आप पोषण नहीं देते, पुष्टि नहीं करते, तो किसी को राग को पुष्टि देना वो कोई हमारा काम नहीं है, भावना को पुष्टि देना वो हमारा काम है। उसके सावधानी रखना अच्छा है, इसको दूर नहीं जाए, जितनी सावधानी हो सके उतनी रखे वो अपना जीती है, अपना धर्म तो उतना ही है। मैंने कुछ स्पष्टीकरण देना अच्छा है, अपन सत्संग के लिए बैठे हैं तो आत्मकल्याण का हमारा प्रयोजन है, कोई चर्चा के लाभ नहीं, इसमें आत्मकल्याण का कोई संबंध नहीं है, ऐसी चर्चा चलाने से हमको तो नुकसान हो गया, अपने सबको नुकसान हो गया। હવે એથી મોટી રકમ પણ આપવા વાળા છે જો નામ દઈએ તો, પણ નામથી અમારે કામ કરવું નથી. અધ્યાહલ ન થાય તો કંઈ નહીં, ને થાય તો ભલે ને ન થાય તો બોલે, પણ કોઈના નામથી તો કરવું નથી. સરવાળે વગર નામે પૈસા આવ્યા ને સ્વાધ્યાય હોલ થઈ ગયો. નામથી અમે પૈસા જ નથી લેતા, શરતી દાન જ સ્વીકારતા નથી. બિન શરતી દાન દેવું હોય તો દેવો, શરત કરીને દાન દેવું હોય તો લેવું નથી.
દાન જે અપાય છે ને એ ખરેખર ખાતું નાણું જ નથી હોતું. કોઈ હંગ્રહ નહીં તો પારસનાથ ના આપી દીધું. પછી પાપનો ભાગીદાર બનાવી દીધો ભગવાન. ભગવાન તો શું છે એમને ક્યાં લેવા દે? આપણે આપણી મેળે જ કરાવીએ છીએ.
વિતરાક છે ભગવાન, ભગવાન તો વિતરાક છે. ભાવ શું? પહેલા રાગાદી ભાવ ને ભાવ મને કોણ છે? ભાવ રાગાદી ભાવ ને રાગાદી ભાવ માં પહેલે એકત્વ હોતા હે. હું તો રાગાદી કા વિષય હે શરીર, તો શરીર હે વો તો રાગ કા વિષય હે. પહેલે રાગ સે એકત્વ હોતા હે, સમીપ તો વો હે ને, શરીર તો દૂર હે. इसलिए पहले भेद ज्ञान रागादि से कराया है, शरीर से नहीं कराया. शरीर तो नौ कर्म है, पहले भाव कर्म से, फिर द्रव्य कर्म से, फिर नौ कर्म से. जबकि भाव कर्म से भिन्न हो गया तो द्रव्य कर्म और नौ कर्म से स्वतः भिन्न हो गया, करने की जरूरत नहीं. આગ્રા, કલકત્તા, હૈદરાબાદ, એટલે થોડી વાતો હિન્દીમાં ચાલે
છે. હિન્દી બોલતો ના આવડે સમજાય છે.
પોતાનું અસ્તિત્વનું જોર આવે, પોતે પોતાને ઓળખે. હિન્દી મળે ના હે આટલી ચર્ચા વિશે કે નહીં, ગુજરાતી મળે ક્યા પ્રશ્ન હે ઉસમે બીજા નંબર મેં પછી પોતાને અસ્તિત્વનું જોર આવે. જીવોને જ્ઞાન અને ક્રિયાના સ્વરૂપની ખબર નથી અને પોતે જ્ઞાન તેમજ ક્રિયા બંને કરે છે એમ ભ્રમણા સેવે છે. કેવી રીતે? તો બાહ્ય જ્ઞાનને એટલે કે ભંગભેદના પલાખાને અથવા કંઈ ધારણા જ્ઞાન યાદદાસ્ત એને તેવું જ્ઞાન માને છે. એ બધું બાહ્ય જ્ઞાન છે શાસ્ત્રનું. અને પરદ્રવ્યના ગ્રહણ ત્યાગને શરીરની ક્રિયાને અને બહુ તો શુભ ભાવને તેવો ક્રિયાકલ્પે છે. મને આટલું આવડે છે, હું આવી આકરી ક્રિયાઓ કરું છું એ ખોટી હું મારી ગઈ છે. હવે જ્ઞાન અને ક્રિયા ખરેખર સાચા કોને કેવા કેવા હોય એ વાત કરે છે. જ્ઞાયકની એટલે આત્મ સ્વરૂપની અનુભૂતિ વિના જ્ઞાન હોય નહીં. આત્માના અનુભૂતિ વિના જ્ઞાન નથી. અને જ્ઞાયકના દ્રઢ અવલંબને આત્મદ્રવ્ય સ્વભાવ રૂપે પરિણમીને જે સ્વભાવભૂત ક્રિયા થાય તે સિવાય ક્રિયા નથી, ક્રિયા છે નહીં. શું એટલે ક્રિયામાં શું લીધું? આત્મદ્રવ્યના નું દ્રઢ અવલંબન છે. એ અવલંબનથી જે સ્થિરતા છે એને ક્રિયા કહેવી છે. ઔદ્ગલિક ક્રિયા આત્મા ક્યાં કરી શકે છે? જળના કાર્ય તો જળ પરિણમે, જળ ભાવે, જળ પરિણમે, ચેતન ચેતન ભાવ. આત્માથી જળના કાર્ય કદી ન થાય. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. શરીર આદિના કાર્ય તે મારા નહીં અને વિભાવ કાર્યો પણ સ્વરૂપ પરિણતી નહીં. હું તો જ્ઞાયક છું. આવી સાધકની પરિણતિ હોય છે. સાચા મોક્ષાર્થીને પણ પોતાના જીવનમાં આવું ઘૂંટાઈ જવું જોઈએ, સાચું ઘૂંટાવવું જોઈએ. ભલે પ્રથમ સ્વવિકલ્પણે હો પણ એવો પાક્કો નિર્ણય કરવો જોઈએ. પછી જલ્દી અંતરનો પુરુષાર્થ કરે તો જલ્દી નિર્વિકલ્પ દર્શન થાય. પહેલો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય કહ્યું કે ભાવ ભાષણ છે, ઓખાણ છે. જલ્દી નિર્વિકલ્પ થાય પુરુષાર્થ કરે તો, જલ્દી પુરુષાર્થ કરે તો જલ્દી નિર્વિકલ્પ થાય, મોડો કરે તો મોડું થાય. નિર્વિકલ્પ સ્વાનુભૂતિ કરી સ્થિરતા વધારતા વધારતા જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ વિધિ સિવાય મોક્ષ પ્રાપ્ત કરવાની અન્ય કોઈ વિધિ નથી. જ્ઞાન અને ક્રિયાના વિષયમાં સ્પષ્ટીકરણ છે. જ્ઞાનને ક્રિયામાં ભૂલ કેવી રીતે કરે છે અને સાચું કેવી રીતે કરે છે, ખોટું કેવી રીતે થાય છે, બે પડખાથી વાત લીધી. એક આત્માને ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડે. એમાં શું છે પ્રશ્ન? કયો ન ગમે? જેને બહાર ગમે છે એને ઉદાસીનતા નથી, એને આત્મામાં આવવાનો પ્રશ્ન રહેતો નથી. જેને અંતર વૈરાગ્ય હોય ને બહાર ક્યાંય રસ પડતો ન હોય, ગમતું ન હોય એટલે રસ પડતો ન હોય, એને એમ કે છે કે હું આત્મામાં, કેમ કે આનંદ સુખ આત્મામાં છે, આત્મામાં ભર્યા છે. અને બહાર તો કે આનંદ સુખ નથી એટલે ન ગમે એ સ્વાભાવિક છે. સુખને આનંદ નહીં હોવા છતાં ગમે તો એનો અર્થ કે ભ્રાંતિ છે. પદાર્થો તો જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે દર્પણની જેમ. આથી વધારે કોઈ પદાર્થ સાથે જ્ઞાનને સંબંધ નથી. છતાં પણ જીવને કલ્પના થાય તો સંબંધ કલ્પે છે, એ ભ્રમ છે. અને એ કલ્પનાને વશ પછી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે અને દુઃખી થાય છે, અનેક પ્રકારનો દોષ થાય છે એ કલ્પનાને કારણે. એના ફળમાં જન્મ મરણ આદિ પરિભ્રમણ પણ કરે છે. ભિન્ન ત્યારે રહે કે પોતાનું ભિન્નપણું સમજીને પુરુષાર્થ કરે, ત્યાં ભિન્ન રહેવાનો પુરુષાર્થ કરે ત્યાં. કેમ કે અત્યાર સુધી તો ખોટું કર્યું છે, ભૂલ કરી છે, એટલે એને મટાડવા માટે પુરુષાર્થ આવશ્યક છે.
પરમા પોતે મારા પણ જે કહ્યું સ્વ તરફ જ્યાં લગી ના આવે ત્યાં લગી,
હા, પરનું મારા પણ મટાડવું જોઈએ અને સ્વ તરફ આવવું જોઈએ.
એ તો બરાબર, અહીંયા જયારે સ્વ તરફ હોય છે ત્યારે પર પણ જણાય છે, ત્યારે પરનો ધણી થતો નથી.
જાણવું સહજ છે, પણ જાણે એટલે કઈ બધે પોતાપણું તો કરતો નથી. ઘણું જણાય કે બધું પોતાપણું કરે છે, જેટલા ગામના ઘર જોવે એમાં કાંઈ પોતાપણું થાય છે. જ્યાં ઉદય છે ત્યાં ભૂલ કરે છે, ભૂલ તો ઉદયમાં જ કરે છે. બધું વિકલ્પ રૂપ જ છે, તેનાથી જુદું વિકલ્પાતીત એક ટકતું નાયક તત્વ તે આત્મા છે. તેમાં આ વિકલ્પ તોડું, આ વિકલ્પ તોડું તે પણ વિકલ્પ જ છે. હમણાં દીધો તમામ કરા અત્યારે તો એમાં શું છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર મુમુક્ષુઓ સમજે છે કે મારે આત્માનું નિર્વિકલ્પ ધ્યાન કરવામાં સમ્યક દર્શન આદિ પ્રગટ કરવા જોઈએ. હવે એને અભ્યાસ તત્વજ્ઞાનનો હોવાથી અનેક પ્રકારના તત્વજ્ઞાન સંબંધી પણ વિકલ્પો ચાલે છે. એના સંસારના કાર્યોના વિકલ્પો ચાલતા હતા, ત્યાંથી નિવૃત્તિ લીધી અને અનેક પ્રકારના વિચારો મંથન એ બધું ચાલે છે. એમાં પણ એમ તો સમજ છે કે આ વિકલ્પ છે એ તૂટીને નિર્વિકલ્પ થશે, તો વિકલ્પ તૂટે તો સારું એવો પણ વિકલ્પ આવે છે. પણ એ પણ વિકલ્પ છે, એનાથી પણ પેલે પાર જુદો ચૈતન્ય પદાર્થ છે તે તેનો અસ્તિત્વ ખ્યાલમાં આવે, ભાવભાષણ થાય. જેવું નિર્વિકલ્પ તત્વ છે આત્મા, એવું જ ભાવમાં ભાષિત થાય વેદન લક્ષણ દ્વારા, કેમ કે વેદન પણ નિર્વિકલ્પ છે. કે હું જુદો, હું જ્ઞાયક જુદો, એવું ભિન્ન પણ એનું નિરંતર ઘૂંટણ રહે, રસ આવે. ઘૂંટણ ક્યારે રહે? રસ આવે ત્યારે. એ પણ સારું છે. શું કીધું કે વિચાર મંથન વિકલ્પ રૂપ છે એ સારું નથી, પણ ભાવભાષણ થઈને એનો નિર્વિકલ્પ તત્વનો રસ આવે અને રસ ઘૂંટાય એ સારું છે. બે વચ્ચે ફરક, હજી નિર્વિકલ્પ દશા નથી થઈ તો પણ મન ફેર પડ્યો. હા, વાંચીને સાંભળીને વિચારીને પછી જે આત્માના વિકલ્પો આવે છે અને એ વિકલ્પો આવતા ખ્યાલ આવે છે કે આ વિકલ્પો મટીને નિર્વિકલ્પ દશા થવી જોઈએ, ત્યાં સુધી બધું વિકલ્પમાં જાય છે એમ કેમ. અને એ વિકલ્પથી પાર એવું જે નિર્વિકલ્પ તત્વ છે એનું ભાવભાષણ આવે અને પછી એનો આત્મરસ ઘૂંટાય તો એ સારું છે. ભલે જે નિર્વિકલ્પ દશા નથી થઈ, પણ બે વચ્ચે ફરક છે. ટૂંકામાં શું છે કે વિચાર મંથન વિકલ્પ ભાવભાષણ પહેલા રાગના આધારે ચાલે છે, રાગની મુખ્યતા એ ચાલે છે. કેવી રીતે? કે રાગ તે હું, એવું હું પણ રાગમાં સ્થપાયેલું છે. રાગાદી તે હું, દેહાદી તે હું, એવું હું પણ એમાં સ્થપાયેલું છે. એટલે આત્માના વિચાર વિકલ્પ પણ રાગ તે હું, એ જ્યાં હું પણ હોય ત્યાંની મુખ્યતા હોય. મુખ્યતા ક્યાં આવે? પોતા પણ હોય ત્યાં મુખ્યતા આવે. એટલે રાગ આધારિત રાગની મુખ્યતામાં, રાગની આડમાં ઉભો રહી અને આત્માના વિચાર વિકલ્પ કરે છે ત્યાં સુધી સફળ થતો નથી. પણ થાકીમાં હજી હું પણ કેમ એમાં છે? તો પછી થાયકો કેવી રીતે ગણવો? રાગથી થાયકો છે તો રાગમાં દુઃખ લાગે, એ દશા કાંઈક ઠીક છે. રાગમાં દુઃખ લાગે એ લક્ષણ સારું છે. તો એ આત્માના વિકલ્પમાં પણ એ સંતોષાઈ નહીં જાય, ત્યાં એને દુઃખ લાગશે. એ સારું લક્ષણ છે અને એ સુખને શોધશે, તો એ સુખને શોધશે, એ લક્ષણ સારું છે. પણ ભાવભાષણમાં તો જ્ઞાન લક્ષણના આધારે કૃપાળુ દેવે 913માં વાજબી છેલ્લો પેરેગ્રાફ લીધો, જ્ઞાન લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માનું દેહ દેહાદીથી ભિન્નપણું અવલોકીને અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરીને એમ કરીને લીધું. તો ત્યાં છે જ્ઞાન આધારિત, ત્યાં પણ વિચાર વિચાર ચાલે છે, પણ એમાં અવલંબન જ્ઞાન લક્ષણ હોવાથી જ્ઞાન આધારિત પરિણામ થયું. જ્ઞાન તે હું એમ આવ્યું, અને ભેદ જ્ઞાનમાં રાગ તે હું નહીં એવો રાગનો નિષેધ આવ્યો. વ્યક્તપણે નિષેધ આવ્યો, અને ભાવભાષણ પહેલા રાગમાં થાયકો દુઃખ લાગ્યું તે અવ્યક્તપણે રાગનો નિષેધ આવ્યો, એટલે એ લક્ષણ સારું છે. નહીં તો રાગમાં સંતોષે કેવી રીતે સંતોષાય, કે હવે હું ક્યાં દુનિયા ઘરના અને વેપારના વિકલ્પ કરું છું, હવે તો હું આત્માના વિકલ્પ કરું છું, હવે તો હું આત્માનું ચિંતન કરું છું, આત્માનું મંથન કરું છું, મનન કરું છું, એટલે ત્યાં જઈ એને દુઃખ નથી લાગ્યું એમાં, એટલે એનો નિષેધ ના આવ્યો પણ એનો આદર આવ્યો. જેનો નિષેધ આવવો જોઈએ એનો આદર આવે તો એ મટે કેવી રીતે, એ મટે એ ભૂલ થાય છે, એટલે એ સારું નથી એમ કીધું. હવે અસ્તિત્વ ખ્યાલમાં આવ્યો એનો અર્થ કે ભાવભાષણ થયું ત્યારે રાગથી ભિન્ન આત્મા છે એ લક્ષ ગોચર થયો. લક્ષ થવાને દેહનો કયા શાસ્ત્ર સુખ થાય, શાસ્ત્રનો સ્વાધ્યાય જ્ઞાની પુરુષોની આજ્ઞા કેમ છે કે તું સત્સંગ કર, સ્વાધ્યાય કર, તે સ્વરૂપ લક્ષ કરાવવું છે, સ્વરૂપની ઓળખાણ કરાવવી છે, એટલા માટે શાસ્ત્ર સ્વાધ્યાય કર્યા. એ પછી એને એ જ્ઞાન આધારિત લક્ષણના આધારે, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન આધારિત ઘૂંટણ રહે, ત્યાં વિચાર મંથન શબ્દ ન વાપરો, કેમ કે રસ ઘૂંટાય છે, આત્મરસ ઘૂંટાય છે, તો એ સારું છે, એ સારું લક્ષણ છે. એ વખતે જ્યારે આત્મરસ ઘૂંટાય ત્યારે સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ શરૂ થાય, એ પુરુષાર્થની ઉગ્રતા અને સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થનો ઉપાડ હોય તો એને માર્ગ મળે છે, એને સમીપ વિષ્ણુ જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ છે એ મળવાનો છે. અને એ નિર્વિકલ્પ દશા છે, પ્રથમ સમીપ દર્શન થાય ત્યારે નિર્વિકલ્પ દશામાં થાય છે, એમાં વિકલ્પ તૂટે છે પણ નિર્ણય આવ્યા પછી, અસ્તિત્વ ગ્રહણ થયા પછી, એટલે પહેલા એ પહેલા વિકલ્પ તૂટતો નથી, તે પહેલા તો પાકો નિર્ણય આવે છે પછી વિકલ્પ તૂટે છે એમ કહ્યું છે. 219 ચાલે તો વ્યક્ત થઈ ગયો, કેટલાક મુમુક્ષુને રાગમાં વિકલ્પમાં દુઃખ લાગે છે, એવી જે એની પરિસ્થિતિ છે એ સારી છે, એને અવ્યક્તપણે રાગ જોતો નથી, અવ્યક્તપણે પણ એ રાગથી થાકશે. સુગાનીજીનું એ દ્રષ્ટાંત છે, એમને બીજી કાંઈ ખબર નહોતી, અંતર પ્રયોગ કેમ કરવો એ ખબર નહીં. અશાંતિથી એટલા બધા ખાંચાતા વિકલ્પ છે, જીવી શકે નહીં. અવ્યક્તપણે રાગનો નિષેધ છે, અને ભેદ જ્ઞાનમાં અંધવણી કરીને જે નિષેધ ચાલે એ તો વ્યક્તપણે નિષેધ છે. એ તો મેંધવણી કરીને કરે છે, એ તો વ્યક્તપણે નિષેધ છે. જે યથાર્થતાથી જેની શરૂઆત થઈ પરિભ્રમણની વેદનાથી, જે કૃપાલદેવે 86-155માં વાત કરી, એ પ્રકારે યથાર્થતાથી પરિભ્રમણની ચિંતના વેદનાની જીવણા આવી અને માર્ગની દિશાની સૂઝ આવી, એ ભાવભાષણ સુધી એને વિકલ્પો રહેશે, પણ એ બધા સ્ટેજ એના યથાર્થ છે, દર્શનનો એનો કપાતો જાય. એટલે એને વિકલ્પની ચિંતા કરવાની જરૂર, પરિભ્રમણની ચિંતનામાં તે પ્રકારના વિકલ્પ થાય, ત્યાર પછી સ્વરૂપ લક્ષ થાય, પૂર્ણતાનું લક્ષ થાય, દ્રઢ મુમુક્ષુતા આવે, ત્યારે તે પ્રકારની શું વિચારણા હોય પૂર્ણતાના લક્ષ્ય, તો એ જે આત્મસિદ્ધિમાં પદાયું કે જો પ્રગટે શું વિચારણા તો પ્રગટે નિવિજ્ઞાન, એ શું વિચારણા આત્મજ્ઞાન સુધી લઈ જશે, કે જે જ્ઞાને ક્ષય મૂળ થઈ પામે પદ નિર્માણ, સુવિચારણાથી નિર્માણ સુધીના પદ બધા ખાતા છે, અત્યંત ખાતા. એટલે કે આ યથાર્થતા આવે, ક્રમથી યથાર્થતા આવે, ત્યાં તો બરાબર છે, પણ બધાને ક્રમનું જ્ઞાન નથી, ક્રમની સમજ નથી કે કયા ક્રમે આગળ જઈએ. કૃપાળુદેવે આટલી ચોખવટ કરી, ક્રમની ત્રાસીમાં પત્રમાં કરી, ક્રમ છે, ક્રમ બોધેલો છે, જ્ઞાની હોય એવી પ્રકારે ક્રમ બોધો છે, ક્રમ ઉપર ધ્યાન જાય તો ક્રમથી આગળ વધે. એટલા માટે એ ક્રમને સૂચવવા અનેક જગ્યાએ અમને એમ કહ્યું કે જ્ઞાનીના માર્ગે ચાલવું, જ્ઞાનીના માર્ગે ચાલવું, ક્રમ બતાવ્યું. સત્પુરુષની ઓળખાણ થયા વિના નિજ આત્મસ્વરૂપ ઓળખાય નહીં, એનું શું રહસ્ય છે, એનું શું કારણ છે, કે જે આત્મસ્વરૂપ છે એ શક્તિરૂપ તત્વ છે, શક્તિરૂપ તત્વ છે, અને સત્પુરુષ છે એમાં એ શક્તિની વ્યક્તિ થયેલી છે, પ્રગટ આત્મસ્વરૂપ છે. ત્યાં પોતાનું આત્મસ્વરૂપ છે તે અપ્રગટ છે, અને સત્પુરુષનું આત્મસ્વરૂપ છે તે પ્રગટ છે. પ્રગટ ઓળખાય નહીં અને અપ્રગટ ઓળખાય એવું કેમ બને? એ તો એના જેવું થયું કે મોટા અક્ષર વંચાય નહીં, ઝીણા અક્ષર વંચાય છે મને. કેવી રીતે બને? જેની આંખ મોટા અક્ષર ન વાંચી શકે એની આંખ ઝીણા અક્ષર વાંચી શકે, કેવી રીતે બને? સત્પુરુષ તો પ્રગટ આત્મ સ્વરૂપ છે, એ ઓળખે નહીં. કેવી રીતે ખબર પડે? જીવો ઘરથી જીવો તો હોય એ દેખાય નહીં, અને ચકમક નોગને ક્યાંથી દેખાય? એ સહજ તો દિવસ એ દેખાતા નથી, વાતથી જળવતી જ્યોત છે જ્ઞાન ને એ દેખાતી નથી. ચકમક ની અગ્નિ મને દેખાય છે, ક્યાંથી દેખાવાની હતી? આત્મા તો ચકમક ની અગ્નિ છે, એટલું ઘસીને બહાર કાઢવાનું છે. ધ્યાનને ધ્યાનથી ઘસીને બહાર કાઢવાનું છે. પુરુષાર્થના ઘટાડાથી બહાર આવશે એટલે મને તો પ્રગટ જ છે એમ કેવું છે. કોઈને મને કોઈને ન ઓળખાય. એટલે તો 273 માં કહ્યું, એ પુરાણ પુરુષ તારા કરતા પણ સત્પુરુષ સરળ છે, કેમ કે તને ઓળખ્યા વિના, સત્પુરુષ ને ઓળખ્યા વિના અમે તને ઓળખી ન શીખ્યા, માટે તારા કરતા એ સરળ છે. 273 માં એટલા માટે વસ્તુ સ્થિતિ જે છે, પામે નહીં ગુરુ ગુણ વિના એ અનાદિ સ્થિત વસ્તુ સ્થિતિ છે. એ તો પ્રાધીનતા નથી, એમાં એ વસ્તુનું સ્વરૂપ છે. મારે કઈ જોઈતું નથી, એક શાંતિ જોઈએ છે, અને ક્યાંય શાંતિ દેખાતી નથી. વિભાવમાં તો આકુલતા જ છે, અશુભથી કંટાળીને શુભમાં, અને શુભથી થાકીને પાછળ અશુભમાં, એમ પરિણમતા પરિણમતા અનંત અનંત કાળ વીતી દેવા. હવે તો મારે બસ એક શાશ્વતી શાંતિ જોઈએ છે. આમ અંદરમાં ઊંડાણથી ભાવના જાગે અને વસ્તુનું સ્વરૂપ કેવું છે તેની ઓળખાણ કરે, પ્રતીતિ કરે, તો સાચી શાંતિ મેળવીના એ શાંતિ માટે અંતરના ઊંડાણથી ભાવના જાગવું જોઈએ. આ પાયાની આશા છે. જ્યાં સુધી એવી દશા ન આવે ત્યાં સુધી અશુભ થઈ કંટાળીને શુભમાં આવશે, અને શુભથી કંટાળીને પાછો અશુભમાં ચાલુ જશે. એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ છેદવું જોઈએ. ત્યારે શું છેડે કે દેહમાં અશાંતિ લાગે તો મોક્ષ સ્વભાવ શાંત, મોક્ષ સ્વભાવ શાંત, આત્મશાંતિ છે. નથી અશાંતિ લાગે તો શાંતિ જરૂરત દેખાય. અશુભમાં ક્યાંક દેખાય, ક્યાંક ન દેખાય. પછી જેને સારું લાગતું હોય ત્યાં ન દેખાય, અને અશુભમાં આમ તો શુભમાં શાંતિ લાગે, કેમ કે પોષાય મન છે એટલે કંટાળે ત્યારે થાકે ત્યારે એમાં એ શાંતિ લાગે. પછી શાંતિ ની ખોજ માં નીકળવું પડે. Thank you.